પ્રારંભિક વર્ણન એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે અંગ્રેજી સાહિત્યમાં એક સીમાચિહ્ન છે.
હા, ચાર્લ્સ ડિકન્સની ડેવિડ કોપરફિલ્ડ.
બરાબર. ડિકન્સ વિક્ટોરિયન યુગના લેખક તો ખરા જ, પણ એનાથી વધુ એક સામાજિક અવાજ હતા.
સાચી વાત. એમના પોતાના જીવનના અનુભવો, ખાસ કરીને પેલી બાળપણની ગરીબી, સંઘર્ષ,
હા, એ બધું એમની કલમમાં એવી રીતે ઉતરે છે કે સીધું વાચકના દિલને સ્પર્શી જાય.
આપણે ઓલિવર ટ્વિસ્ટ કે ગ્રેટ એક્સપેક્ટેશન્સ જોઈએ તો પણ એ ખ્યાલ આવે.
ચોક્કસ.
અને ડેવિડ કોપરફિલ્ડ, જે લગભગ 1850ની આસપાસ પ્રકાશિત થઈ, એ તો ડિકન્સના જીવનનું પ્રતિબિંબ જ ગણાય.
એમની સૌથી આત્મકથાત્મક કૃતિ કહેવાય છે ને.
હા, ડિકન્સે પોતે જેને પોતાનું પ્રિય સંતાન કહ્યું હતું. અને આ ખાલી એક પાત્રની વાર્તા નથી.
ના, એ તો આખી વિકાસગાથા છે, જેને પેલું બિલ્ડિંગ્સ રોમાન કહે છે.
બરાબર. જન્મથી લઈને છેક પરિપક્વતા સુધીની સફર, એ સમયે પણ ખૂબ લોકપ્રિય હતી અને આજે પણ એની ભાવનાત્મક ઊંડાઈ એટલી જ અસરકારક છે.
એટલે જ આજે આપણે ખાલી વાર્તા નહીં કહીએ.
ના, આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ડેવિડની આ લાંબી ઉતાર ચડાવવાળી યાત્રા શું શીખવે છે.
એના પાત્રો, એમના મનના વિચારો, સંઘર્ષો અને ડિકન્સ જે સંદેશ આપે છે એના ઊંડાણમાં ઉતરીશું. તો શરૂ કરીએ.
ચોક્કસ.
કથાની શરૂઆત અને પૃષ્ઠભૂમિ.
વાર્તા આપણને લઈ જાય છે 19મી સદીના શરૂઆતના ઇંગ્લેન્ડમાં, સફોકનું બ્લેન્ડરસ્ટોન ગામ. અહીં ડેવિડ કોપરફિલ્ડનો જન્મ થાય છે એના પિતાના મૃત્યુના 6 મહિના પછી.
એટલે શરૂઆતથી જ એક પ્રકારની કમી સાથે જીવન શરૂ થાય છે.
હા, પણ એનું શરૂઆતનું બાળપણ ખૂબ પ્રેમાળ વાતાવરણમાં વીતે છે. એની મા ક્લારા, જે થોડી ભોળી પણ બહુ પ્રેમાળ છે, અને ઘરની નોકરાણી પેગોટી.
પેગોટી તો મા જેવી જ હતી ને.
બિલકુલ. માતૃત્વથી ભરપૂર, વફાદાર. એટલે ડેવિડ માટે એ સમય સ્વર્ગ જેવો હતો, નિર્દોષતા અને પ્રેમ.
પણ પછી બધું બદલાઈ જાય છે. એડવર્ડ મર્ડસ્ટોન અને એની બહેન જેન મર્ડસ્ટોનનું આગમન થાય છે.
હા, મર્ડસ્ટોન ક્લારા સાથે લગ્ન કરે છે અને ઘરનું વાતાવરણ એમ સમજો કે નરક બની જાય છે.
એમનો પેલો દૃઢતાનો સિદ્ધાંત,
એ ખરેખર તો ક્રૂરતા અને દમન જ હતો. લાગણી જેવું તો કંઈ નહીં, ઘરની બધી હૂંફ જતી રહે છે.
તો આ ખાલી એક સાવકા પિતાની વાત છે કે ડિકન્સ કંઈક મોટું કહી રહ્યા છે સત્તાના દુરુપયોગ વિશે?
મને લાગે છે બીજું વધારે સાચું છે. અહીંથી જ ડેવિડને જીવનનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે.
કયો સંઘર્ષ?
કે આટલી ક્રૂર લાગણી વગરની દુનિયામાં પોતાની અંદરની ભલાઈ, પોતાની નૈતિકતા કેવી રીતે સાચવવી,
પોતાની ઓળખ કેવી રીતે બનાવવી, ટકી રહેવું કેવી રીતે.
બરાબર. આ પ્રશ્નો એની આખી જિંદગી એની સાથે રહે છે. અને શરૂઆતમાં જ આપણને બે છેડાના પાત્રો મળે છે. એક તરફ પેગોટીનો પ્રેમ
અને બીજી તરફ મર્ડસ્ટોન દંપતીની ક્રૂરતા.
પતનનો આરંભ, શાળા અને ફેક્ટરી.
મર્ડસ્ટોનની આ કઠોરતાની સીધી અસર ડેવિડ પર થાય છે અને તે પહેલી વાર જાણે બળવો કરે છે.
હા, પેલી ઘટના જ્યારે મર્ડસ્ટોન એને મારે છે ત્યારે ડેવિડ એને બચકું ભરી લે છે.
બાળ સહજ પ્રતિક્રિયા જ કહેવાય, પણ પરિણામ ગંભીર આવે છે. એની નિર્દોષતાનો અંત ત્યાંથી જ શરૂ થાય છે.
ડિકન્સ અહીં એ સમયની શિક્ષણ પદ્ધતિ પર પણ સવાલ ઉઠાવે છે. નહીં, બાળકોને સમજવાનો કેવો અભાવ હતો.
ચોક્કસ. અને સજા તરીકે એને સેલમ હાઉસ બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવે છે.
અને ત્યાંનો હેડમાસ્ટર મિસ્ટર ક્રિકલ, એ તો મર્ડસ્ટોન કરતા પણ વધારે અત્યાચારી.
આખું વાતાવરણ જ ભય અને ત્રાસનું.
પણ ત્યાં બે મિત્રો બને છે. એક પેલો ઉચ્ચ વર્ગનો દેખાવડો જેમ્સ સ્ટીયફોર્થ, જેનાથી ડેવિડ બહુ પ્રભાવિત થાય છે.
અને બીજો?
બીજો ટોમી ટ્રેડલ્સ, મહેનતુ પણ થોડો વિચિત્ર. પણ ડેવિડના દુઃખનો અંત નથી આવતો.
શું થાય છે?
સ્કૂલમાં જેને સમાચાર મળે છે કે એની માતા અને એનો નાનો સાવકો ભાઈ બંને મૃત્યુ પામ્યા છે.
ઓ, 10 વર્ષનો છોકરો અને સાવ અનાથ. હવે તો પૂરેપૂરો મર્ડસ્ટોનની દયા પર.
અને મર્ડસ્ટોન દયા બતાવતો નથી, એનું ભણતર છોડાવી દે છે
અને પેલી ફેક્ટરીમાં કામે લગાડે છે.
હા, લંડનમાં પોતાની જ મર્ડસ્ટોન એન્ડ ગ્રિમ્બી વાઇન બોટલિંગ ફેક્ટરીમાં બાળ મજૂર તરીકે.
આ અનુભવ તો એના આત્માને કચડી નાખતો હશે. એકલતા, ભૂખ, અપમાન.
ડિકિન્સના પોતાના અનુભવોનો પડઘો છે આમાં. એ સમયના હજારો બાળકોની આ જ કહાણી હતી.
પણ કંઈક તો આશાનું કિરણ હશે ને?
હા, એક નાનકડું. એ શ્રી વિલ્કિન્સ મિકોબરના ઘરે રહેવા જાય છે, પેઇંગ ગેસ્ટ તરીકે.
મિકોબર પરિવાર, એ તો બહુ મજાનું પાત્ર છે.
ખરું ને? હંમેશા પૈસાની તંગીમાં, દેવામાં ડૂબેલા, પણ ગજબના જીવંત અને ઉષ્માવાળા.
અને મિસ્ટર મિકોબરનું પેલું વાક્ય, સમથિંગ વિલ ટર્ન અપ.
હા, કંઈક ને કંઈક સારું થશે જ. એનાથી વાર્તામાં હાસ્ય અને આશા ટકી રહે છે. આ સંબંધ ડેવિડને ઘણી હિંમત આપે છે.
મુક્તિ અને પુનર્જન્મ.
પણ મિકોબર પરિવારની સ્થિતિ પણ ક્યાં સ્થિર હતી. એમને લંડન છોડવું પડે છે.
અને ત્યારે 10 વર્ષનો ડેવિડ પોતાના જીવનનો પહેલો મોટો સ્વતંત્ર નિર્ણય લે છે.
શું કરે છે?
એ ફેક્ટરીની ગુલામીમાંથી ભાગી છૂટે છે. ડોવરમાં રહેતી એની એકમાત્ર સગી પિતાની ફોઈ બેટસી ટ્રોટવુડને શોધમાં નીકળે છે.
આ ખાલી ભાગી જવું નથી, આ તો પોતાના જીવનની લગામ હાથમાં લેવાની શરૂઆત છે.
બરાબર કહ્યું. અહીં ચોઝન ફેમિલી એટલે કે પસંદ કરેલા સંબંધોનું મહત્વ દેખાય છે.
ડોવર સુધીની મુસાફરી તો બહુ કઠિન હશે.
ખૂબ જ. ભૂખ, થાક, લૂંટાઈ પણ જાય છે. સાવ ખરાબ હાલતમાં એ બેટસી ટ્રોટવુડના ઘરે પહોંચે છે.
બેટસી ટ્રોટવુડ ડિકેન્સના યાદગાર પાત્રોમાંથી એક.
થોડા તરંગી.
હા, તીખી જીભવાળા, પણ દિલના બહુ સારા.
અને એમનો પેલો ગધેડા પ્રત્યેનો અણગમો.
એ તો મજાની વાત છે.
અને જ્યારે મર્સ્ટોન દંપતી ડેવિડને પાઠો લેવા આવે છે, ત્યારે બેટસી એમની બરાબરની ધૂળ કાઢી નાખે છે
અને ડેવિડને અપનાવી લે છે.
હા, પોતાની પાંખોમાં લઈ લે છે. એમની સાથે મિસ્ટર ડિક પણ રહે છે, જે થોડા વિચિત્ર પણ ભલા માણસ છે.
આ તો ડેવિડ માટે નવો જન્મ કહેવાય.
બિલકુલ. બેટસી એને નવું નામ આપે છે, ટ્રોટવુડ કોપરફિલ્ડ.
ટ્રોટ એમના નામ પરથી.
હા, અને એને કેન્ટરબરીની સારી સ્કૂલમાં ભણવા મૂકે છે, ડોક્ટર સ્ટ્રોંગની શાળામાં. રહેવાની સગવડ એમના વકીલ મિસ્ટર વિકફિલ્ડને ત્યાં કરે છે.
અને ત્યાં એની મુલાકાત એગ્નેસ વિકફિલ્ડ સાથે થાય છે.
બરાબર.
મિસ્ટર વિકફિલ્ડની દીકરી એગ્નેસ, જે સ્થિર, શાંત અને નૈતિક રીતે ખૂબ મજબૂત છે,
એ ડેવિડના જીવનમાં એક સ્થિરતા લાવનારું પરિબળ બને છે. નહીં,
મિત્ર, સલાહકાર.
હા, એનો અંતરાત્માનો અવાજ કહી શકાય. પણ એ જ ઘરમાં બીજું એક પાત્ર પણ છે.
કોણ?
મિસ્ટર વિકફિલ્ડનો ક્લાર્ક યુરાયા હિપ.
ઓહ, યુરાયા હિપ. એની પેલી બનાવટી નમ્રતા.
હા, એની અંબલનેસ, પણ અંદરથી ખૂબ કપટી અને મહત્વાકાંક્ષી. સતત હાથ મસળતો રહે, એનાથી જ ખબર પડી જાય કે કંઈક ગડબડ છે.
એટલે ભવિષ્યનો ખતરો ત્યાં જ ઊભો થઈ રહ્યો છે.
યુવાની, પ્રેમ, કારકિર્દી અને નૈતિક કસોટીઓ.
ડેવિડ હવે યુવાન થાય છે. કારકિર્દી, પ્રેમ, મિત્રતા, નવા પડકારો. ડિકન્સ આ સમયને અશિસ્તબદ્ધ હૃદયનો તબક્કો કહે છે.
હા, એટલે કે યુવાનીનો જોશ, મોહ, લાગણીઓ પર કાબુ ન હોવો
અને એના કારણે ખોટા નિર્ણયો લેવાઈ શકે. હવે ડેવિડે સાચા ખોટાનો ભેદ પારખતા શીખવાનું છે. મોહ અને પ્રેમ વચ્ચેનો તફાવત સમજવાનો છે.
આ શીખ તો દરેક યુવાન માટે હોય છે ને?
સાચી વાત. તો ડેવિડ શું કરે છે?
એ લંડનમાં પ્રોક્ટર બનવાની તાલીમ શરૂ કરે છે, એક પ્રકારનો વકીલ.
અને ત્યાં પ્રેમમાં પડે છે?
હા, એના બોસ મિસ્ટર સ્પેનલોનીની દીકરી ડોરાના. ડોરા ખૂબ સુંદર છે, પણ સાવ બાળક જેવી.
અવ્યવહારુ, અપરિપક્વ.
બરાબર. ડેવિડ એને બાળપત્ની તરીકે જુએ છે. એની સુંદરતા પાછળની વાસ્તવિકતા એને દેખાતી નથી.
યુવાનીનો મોહ.
એ જ સમયે એની મુલાકાત એના જૂના મિત્ર જેમ્સ સ્ટીયરફોર્થ સાથે ફરી થાય છે.
અને સ્ટીયરફોર્થનો પ્રભાવ હજુ એના પર એટલો જ છે?
હા, કદાચ પહેલા કરતા પણ વધારે. એનાથી બહુ અંજાયેલો છે.
અને આ અંધાપો જ એને એક ભૂલ કરવા તરફ દોરી જાય છે.
હા, તે સ્ટીયરફોર્થને યારમાઉથ લઈ જાય છે, પેગોટી પરિવારને મળાવવા, પોતાના બાળપણના મિત્રો પાસે.
હેમ પેગોટી, પેલો માછીમાર.
અને એની મંગેતર લિટલ એમિલી, ડેવિડની બાળપણની સખી.
પણ સ્ટીયરફોર્થ ત્યાં શું કરે છે?
સ્ટીયરફોર્થ પોતાના મોજ ખાતર એમિલીને લલચાવીને પોતાની સાથે ભગાડી જાય છે.
ઓહ, આ તો બહુ મોટો દગો કહેવાય.
પેગોટી પરિવાર માટે, ખાસ કરીને હેમ માટે, આ બહુ મોટો આઘાત હતો. ડેવિડ પણ ભાંગી પડે છે, અપરાધભાવ અનુભવે છે.
અહીં એની આંખ ઉઘડે છે સ્ટીયરફોર્થ માટે.
હા, એને સમજાય છે કે સ્ટીયરફોર્થનું આકર્ષણ ખાલી ઉપરનું હતું, અંદરથી એ નૈતિક રીતે કેટલો ખોખલો હતો.
ડિકિન્સ અહીં વર્ગભેદ પર પણ કટાક્ષ કરે છે, સ્ટીયરફોર્થનો ઉચ્ચ વર્ગનું અભિમાન
અને એની સામે પેગોટી પરિવારની સાદગી અને નૈતિકતા. ડિકિન્સ સ્પષ્ટ કહે છે કે સાચું ચારિત્ર્ય વર્ગ પર આધારિત નથી.
સ્ટીયરફોર્થ અને હેમ કેવો વિરોધાભાસ છે! એક ભણેલો, દેખાવડો પણ નૈતિક રીતે પતિત, બીજો સામાન્ય પણ ઉમદા.
ગૂંચવણો અને વધતા જોખમો.
ડેવિડનું પેલું અશિસ્તબદ્ધ હૃદય એને ડોરા સાથે લગ્ન કરવા પ્રેરે છે.
પણ એ લગ્ન સફળ થાય છે?
શરૂઆતમાં બધું સારું લાગે, પણ પછી વાસ્તવિકતા સામે આવે છે. ડોરા ઘર ચલાવવા કે કોઈ ગંભીર વાત માટે સક્ષમ નથી.
એટલે ડેવિડના જીવનમાં એક ખાલીપો રહી જાય છે.
હા, પણ આ ખાલીપો ભરવા અને પોતાની ઓળખ બનાવવા એ લેખન તરફ વળે છે અને ધીમે ધીમે લેખક તરીકે સફળ પણ થાય છે.
એક તરફ આ અંગત ગૂંચવણ અને બીજી તરફ પેલો યુરાયા હિપ.
હા, યુરાયા હિપનો કાવતરો હવે વધુ ઘેરું બની રહ્યો છે. એ ધીમે ધીમે મિસ્ટર વિકફિલ્ડને પોતાની જાળમાં ફસાવે છે.
મિસ્ટર વિકફિલ્ડ તો પેલી દારૂની લતમાં સપડાયા હતા ને?
હા, દીકરીની ચિંતામાં હિપ એનો ફાયદો ઉઠાવે છે, એમની પેઢીમાં ભાગીદારી મેળવી લે છે
અને પછી એમની સંપત્તિ અને એગ્નેસ બંને પર કબજો જમાવવાનું એનું લક્ષ્ય હોય છે.
બરાબર, એ માટે એ બેટસી ટ્રોટવુડને પણ આર્થિક નુકસાન પહોંચાડે છે.
બેટસીનું આર્થિક પતન થાય એ તો ડેવિડ માટે મોટી કસોટી કહેવાય.
હા, પણ આ વખતે ડેવિડ વધુ પરિપક્વતા બતાવે છે, વધુ મહેનત કરે છે, પોતાની અને માસીની જવાબદારી ઉપાડે છે.
યુરાયા હિપ ખાલી ખરાબ માણસ નથી, એ થોડો જટિલ છે. નહીં, એની મહત્વાકાંક્ષા પાછળ પેલો સામાજિક રોષ પણ છે.
સાચી વાત, એની નમ્રતા એનું હથિયાર છે. પણ જોવાની વાત એ છે કે ડેવિડ અને હિપ બંને મુશ્કેલીઓ જોઈ, પણ ડેવિડે પ્રમાણિકતા પસંદ કરી, હિપે કપટ.
અને આ બધામાં એગ્નેસ કેવી રીતે ટકી રહે છે?
એગ્નેસ એકદમ શાંત અને મક્કમ રહે છે. પિતાની હાલત, હિપનું કાવતરું, બધું સહન કરે છે અને ડેવિડને સતત સાચી સલાહ આપે છે. એને તાકાત દેખાડા વગરની છે.
ડેવિડ કદાચ ત્યારે એની કિંમત નહોતો સમજતો.
કદાચ નહીં, પણ એગ્નેસ એના માટે એક આધારસ્તંભ જેવી છે.
પરાકાષ્ઠા અને પરિણામો.
હવે વાર્તા ક્લાઇમેક્સ તરફ જાય છે અને મદદ આવે છે અણધારી જગ્યાએથી.
કોણ મદદ કરે છે?
મિસ્ટર મિકોબર, જેઓ હિપને ત્યાં ક્લાર્ક તરીકે કામ કરતા હોય છે.
ઓ, એમને ખબર પડે છે હિપના કરતૂતોની?
હા, અને એમનો અંદરનો પ્રામાણિક માણસ જાગી જાય છે. ટોમી ટ્રેડલ્સની મદદથી એ લોકો એકદમ નાટકીય રીતે હિપનો ભાંડો ફોડે છે.
જાહેરમાં?
હા, બધાની સામે. હિપની છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો, બધું બહાર આવે છે. હિપ બરબાદ થઈ જાય છે. મિસ્ટર વિકફિલ્ડ અને બેટસીની આબરુ અને પૈસા બચી જાય છે.
ચલો, ન્યાય થયો, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. નહીં
ના, પ્રકૃતિ પણ જાણે પોતાનો ખેલ ખેલે છે. યારમાઉથમાં ભયાનક તોફાન આવે છે.
એકદમ પ્રતિકાત્મક.
હા, જાણે પાત્રોના મનનું સંઘર્ષ બહાર દેખાતો હોય. એક વહાણ ફસાય છે
અને હેમ પેગોટી એને બચાવવા જાય છે.
હા, એની સ્વાભાવિક બહાદુરી. પણ એ ડૂબતા માણસને બચાવવા જતા પોતે પણ ડૂબી જાય છે.
અને પેલો ડૂબતો માણસ કોણ હોય છે?
એ હોય છે જેમ્સ સ્ટીયરફોર્થ.
શું વાત કરો છો! કદાચ એ એમિલી સાથે ભાગી જવાનો પ્રયત્ન કરતો હશે.
બની શકે. આ જાણે કાવ્યાત્મક ન્યાય છે, હેમનું બલિદાન અને સ્ટીયરફોર્થનો અંત.
દરિયો અહીં જીવન, મૃત્યુ, વિનાશ, શુદ્ધિકરણ બધાનું પ્રતીક બને છે.
બરાબર, પણ ડેવિડના જીવનમાં હજુ એક દુઃખ બાકી છે.
ડોરા.
હા, એની બાળપત્ની ડોરા, જે બીમાર હતી, એનું મૃત્યુ થાય છે અને મરતા પહેલા એ એગ્નેસને ડેવિડનું ધ્યાન રાખવા કહે છે.
એટલે પરાકાષ્ઠામાં ન્યાય, કરુણા, નુકસાન બધું જ છે. ડેવિડને પોતાના ભૂતકાળના નિર્ણયોનો સામનો કરવો પડે છે.
સમાધાન અને પરિપક્વતા.
આ બધા આઘાતો પછી ડેવિડ સ્વસ્થ થવા અને વિચારવા માટે 3 વર્ષ યુરોપના પ્રવાસે જાય છે.
આ સમય એના માટે આત્મશોધનનો છે.
હા, અને આ એકાંતમાં જ એને સાચું જ્ઞાન થાય છે, એગ્નેસ માટેના પોતાના પ્રેમનું.
એને સમજાય છે કે ડોરા માટેનો પ્રેમ એ મોહ હતો, જ્યારે એગ્નેસ એની સાચી સાથી છે, એની બેટર એન્જલ.
બરાબર, આ સમજણ સાથે તે ઇંગ્લેન્ડ પાછો આવે છે અને સીધો એગ્નેસ પાસે જાય છે
અને પ્રેમનો એકરાર કરે છે
પૂરી નિખાલસતાથી. અને એગ્નેસ, જે વર્ષોથી મનમાં ને મનમાં એને ચાહતી હતી, એ સ્વીકારી લે છે.
આખરે બે આત્માઓનું મિલન થાય છે જે પરસ્પર આદર અને સમજણ પર આધારિત છે.
હા, પરિપક્વ પ્રેમનું આ ઉદાહરણ છે. જીવનના અનુભવો અને ભૂલો જ આપણને સાચા માર્ગે લઈ જાય છે.
ડેવિડ હવે વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે સફળ થાય છે, એક સારો નવલકથાકાર બને છે.
અને નવલકથાનું અંતિમ દ્રશ્ય ખૂબ શાંત અને સંતોષ આપનારું છે.
ડેવિડ લખી રહ્યો છે અને એની બાજુમાં એગ્નેસ બેઠી છે.
જીવનની શરૂઆત જે અંધકારમાં થઈ હતી એનો અંત શાંતિ, પ્રેમ અને સાર્થકતામાં આવે છે.
એટલે શરૂઆતનો પેલો પ્રશ્ન, શું હું મારા પોતાના જીવનનો નાયક બની શકીશ,
અનેનો જવાબ મળી જાય છે. હા, એ બન્યો છે. એણે પોતાના અશિસ્તબદ્ધ હૃદયને કેળવ્યો છે.
મુખ્ય વિષયો અને વારસો.
આ નવલકથામાં ઘણા બધા વિષયો છે, પણ મુખ્ય છે ચારિત્ર્યનું ઘડતર, મુશ્કેલીઓમાં તમે કેવી પસંદગી કરો છો,
અને પ્રેમ તથા સંબંધોની તાકાત. પેગોટી, બેટ્સી, એગ્નેસ, આ બધા સંબંધો જ ડેવિડને ટકાવી રાખે છે.
બીજું, ડિકન્સ સમાજની સંસ્થાઓ પર ટીકા કરે છે. શિક્ષણ, કાયદો, કુટુંબ,
વર્ગભેદ અને એના પરિણામો, સ્ટીયરફોર્થનો અભિમાન, હિપનો દ્વેષ,
અને હા, સાચી ઓળખની શોધ, પરિપક્વ વી અપરિપક્વ પ્રેમ, દયા, ક્ષમા, આ બધું કેન્દ્રમાં છે.
ડિકન્સની લખવાની શૈલી પણ અદ્ભુત છે. પ્રથમ પુરુષનું કથન આપણને સીધા ડેવિડના મનમાં લઈ જાય છે.
રમૂજ અને કરુણાનું મિશ્રણ. મિકોબલ જેવા પાત્રો હસાવે પણ છે અને વિચારતા પણ કરી દે છે.
અને પ્રતીકોનો ઉપયોગ, દરિયો, પાત્રોના નામ. યુરાયા હિપ જેવો ખલનાયક તો ભૂલાય જ નહીં.
પેલું મિસ્ટર મિકોબરનું સૂત્ર આ જ છે, આવક અને ખર્ચવાળું.
હા, એન્યુઅલ ઇન્કમ 20 pounds, એન્યુઅલ એક્સપેન્ડિચર 19 pounds 19 and 6, રિઝલ્ટ હેપીનેસ, રિઝલ્ટ મિઝરી. જીવનની કેટલી સાદી પણ મોટી વાત.
અંતિમ સહિયારું ચિંતન.
આટલા વર્ષો પછી પણ ડેવિડ કોપરફિલ્ડ આપણને એ જ શીખવે છે કે જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, આપણી અંદરની શક્તિ અને સાચા સંબંધોથી આપણે જીતી શકીએ છીએ.
અને એ પણ કે ખરી વીરતા મોટા કામોમાં નથી, પણ રોજિંદી દયા, પ્રામાણિકતા અને પોતાના મૂલ્યોને વળગી રહેવામાં છે. દરેક જણ પોતાના જીવનનો હીરો બની શકે છે.
સમાપન વર્ણન,
મેરેશન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.